SBS રેડિયો. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર આપણે મનોચિકિત્સક ડૉક્ટર મનન ઠકરાર પાસેથી જાણીએ છીએ ઇટિંગ ડિસઓર્ડર એટલે કે ખાવાને લગતી જે બીમારી છે તેના વિશે. આપ જાણતા જ હશો કે એક નવો અહેવાલ બહાર આવ્યો છે, એક નવી શોધ અભ્યાસ બહાર આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં લગભગ 1 મિલિયન જેટલા ઓસ્ટ્રેલિયનો ઇટિંગ ડિસઓર્ડરથી પીડિત છે. મોટાભાગે આ બીમારી ટીનેજ એટલે કે તરુણ અવસ્થામાં જે બાળકો છે તે જોવા મળે છે. આગળના અંશમાં આપણે જાણ્યું કે આ ઇટિંગ ડિસઓર્ડર શું છે અને તેના કેટલા પ્રકાર છે. ટૂંકમાં જરાક યાદ કરાવી દઉં તો 3 પ્રકારનું હોય છે, જેમાં એકમાં ખૂબ જ ભૂખ લાગે છે, ખૂબ જ ખવાઈ જાય છે. બીજો પ્રકાર છે જેમાં ખાતા જ નથી, અને ત્રીજું એવું હોય છે કે કંઈક ખાઈ પી લઈએ પણ આપણું જે બોડી માસ ઇન્ડેક્સ છે એને જે માત્રામાં જાળવવાનું હોય એ જાળવતા નથી. તો આજે વાત કરીએ કે જો આ બીમારીની યોગ્ય રીતે સારવાર ન લેવામાં આવે તો શું પરિણામો થઈ શકે છે, અને એમાંથી જો બહાર આવવું હોય તો શું કરવું પડે, અને આ વિશે આપણી સાથે માહિતી આપી રહ્યા છે ડોક્ટર મનન ઠકરાર. ડોક્ટર મનન, SBS ગુજરાતી પર ફરીથી આપનું સ્વાગત છે.
થેન્ક યુ હરિતા ફોર હેવિંગ મી. નમસ્કાર બધા શ્રોતાઓને.
તો આપણે આગળના જે અંશમાં વાત કરી જેમાં આપણે વાત કરી કે લોકો સામાન્ય રીતે ભૂલી જતા હોય છે કે આ ઇટિંગ ડિસઓર્ડર છે અને બીજા કોઈ રોગની લક્ષણો માની લેતા હોય છે અને એની સારવાર કરતા હોય છે, તો જાણવાની ઈચ્છા થાય કે આ રોગ કે આ બીમારી કે સમસ્યા જે છે એની સમયસર સારવાર ન કરવામાં આવે તો પરિણામો શું હોઈ શકે, શું કોઈ ગંભીર પરિણામો તરફ જઈ શકે આ વાત?
તો આપણે સિમ્પ્લિફાય કરવા માટે બે પેલા ડોમેનમાં વિચારીએ કે સાયકોલોજીકલ પરિણામો શું હોય અને ફિઝિકલ પરિણામો શું હોય. સાયકોલોજીકલ પરિણામોમાં કારણ કે આ વસ્તુના કારણે ખૂબ જ ડિસ્ટ્રેસ થાય, ખૂબ જ તકલીફ પડે દર્દીને, એટલે અને આટલું વેઇટ લોસ કર્યા પછી પણ કે આટલું મહેનત અને આટલી ઉલટીઓ અને એવું બધું મેથડ અલગ અલગ યુઝ કર્યા પછી પણ હજી એને મિરરમાં તો એક પતલું વ્યક્તિ તો નથી જ દેખાતું, એટલે એ પછી પણ ડિસ્ટ્રેસ અને જે તકલીફ છે એ તો ચાલુ જ રહે છે. સાથે સાથે એવા વ્યક્તિઓમાં ડિપ્રેશન, એન્ઝાયટી એવા બધા રોગોનું પ્રમાણ અને ઇવેન્ચ્યુઅલી સુસાઇડનું પણ પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. એનોરેક્સિયા ઇનફેક્ટ એક એવું ડિસઓર્ડર છે કે જેમાં જે પર્સન્ટેજ મોર્ટાલિટી જે કહેવાય એ મેન્ટલ ડિસઓર્ડર્સમાં વન ઓફ ધ હાઈએસ્ટ પર્સન્ટેજ મોર્ટાલિટી એનોરેક્સિયા નર્વોઝામાં છે. એ સાવ સિમ્પ્લિફાઈ કરીને કહું તો જેમ કે ડિપ્રેશનથી સફર થતા કદાચ 0.5% કે 1% લોકો એવા હશે કે જે ફ્રિકવન્ટ સ્યુસાઇડ એટેમ્પ્ટ કરતા હશે કદાચ, પણ એનોરેક્સિયામાં એવા ખૂબ વધારે માત્રામાં એવા લોકો છે કે જે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી ખૂબ જ ગંભીર ફિઝિકલ તકલીફોથી બહાર નીકળતા હોય છે કે ખૂબ જ ફિઝિકલ ગંભીર તકલીફોના કારણે મૃત્યુ પણ પામતા હોય છે, કારણ કે એ વસ્તુ એટલી ગંભીર છે. સાથે સાથે એવું જ એનું થાય જે શારીરિક, જેના કારણે આ બધા તકલીફો થાય કે જે શારીરિક તકલીફ છે. યુઝ્યુઅલી આપણે જે આપણો ખોરાક લઈએ તો એમાં મેક્રોન્યુટ્રિયન્ટ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે આપણા વિટામિન્સ, મિનરલ્સ, આયરન, ફોલિક એસિડ, ઝીંક, મેગ્નેશિયમ એ બધાનું પ્રમાણ આપણને મોરલેસ મળી જતું હોય, પણ આવા ઇટિંગ ડિસઓર્ડર્સ જેમ કે એનોરેક્સિયા અને બુલિમિયા તો આ બંનેમાંથી સફર થતા જે લોકો છે એ લોકોમાં ન્યુટ્રિશનનું, વિટામિન્સનું, મિનરલ્સનું પ્રમાણ એ હદ સુધી ઘટી જતું હોય છે કે વાળ ખરવા માંડે, દાંત ડીકે થઈ જાય, આપણું જે સ્કિન છે એ એકદમ રિંકલ થવા માંડે, ખૂબ શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય, કારણ કે એ લોકોને ખબર પડે કે મોટાભાગનું જે વોટર માસ છે આપણા બોડીમાંથી એ રિડ્યુસ કરવું સૌથી સહેલું છે, તો એ લોકો એ વસ્તુ સૌથી વધારે ટાર્ગેટ કરે. આ વસ્તુના કારણે સ્ટાર્ટિંગ ફ્રોમ આપણું હાર્ટથી લઈને આપણું સ્ટમકમાં પેપ્ટિક અલ્સર્સ ખૂબ કોમનલી જોવા મળે, હાર્ટની જેટલી પણ પેથોલોજી છે એ બધી ખૂબ જોવા મળે, ઇસોફેજિસમાં થતી તકલીફો ખૂબ જ વધારે જોવા મળે, પેનક્રિયાસમાં, એટલે કોઈ તમે વિચાર કરો કે એક એવું એન્જિન છે કે જેમાં જે મેઇન ઓઇલ ને ફ્યુલ ને એ બધું નથી, તો એ એન્જિન ધીરે ધીરે કરતું આખું એકદમ સડી જવાનું, એ જ વસ્તુ આમાં થાય, અને એના કારણે ખૂબ જ વધારે જેમ કે હાર્ટરેટ છે તો ખૂબ જ ઓછી થઈ જાય. હાર્ટરેટ આપણી યુઝ્યુઅલી 60 થી 100 ની વચ્ચે હોવી જોઈએ, તો એ એનોરેક્સિયાના ઘણા પેશન્ટમાં 40-45 જોવા મળે, એટલે ખૂબ જ તકલીફવાળી સિચ્યુએશન ઘણી વાર થઈ જાય જો આપણે સારવાર ના કરાવીએ. અને એ જ વસ્તુ બિન ઇટિંગમાં ખૂબ જ વધારે વેઇટ ગેઇન થઈ જાય, ખૂબ જ વધારે ઓબેસિટી થઈ જાય. ઓબેસિટીના પણ જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે મેટાબોલિક જેટલા પણ તકલીફો છે કે ડાયાબિટીસનું, હાઇપરટેન્શનનું, એવા બધા રોગો થવાના ચાન્સીસ ખૂબ વધી જાય. એટલે બંને બાજુ બિંજ ઇટિંગમાં અને એનોરેક્સિયામાં ફિઝિકલ અને સાયકોલોજિકલ ડિસ્ટ્રેસ કંઈ ખૂબ વધારે છે, અને સમયસર સારવાર ના થતા ખૂબ ગંભીર પરિણામો આવવાની પણ ખૂબ વધારે શક્યતા છે.
તો જેમ ગંભીર પરિણામો આવે તો એની સારવાર અને ઉપચાર પણ હશે. મનોચિકિત્સક તરીકે તમને પૂછવા ઈચ્છીશ કે કયા પ્રકારની સારવાર પહેલા અપ્રોચ કરવો જોઈએ લેવા માટે, અને કઈ કઈ સારવાર ઉપલબ્ધ છે, કેટલો સમય લાગી શકે આમાંથી બહાર આવવા માટે?
એટલે વન ઓફ ધ મેઇન રીઝન્સ કે જેથી કરીને ડેવલપ્ડ ગવર્મેન્ટ્સ જે છે એ આ બધા ડિસઓર્ડર્સમાં ખૂબ વધારે ઇન્વેસ્ટ કરે છે, અને એક ખૂબ સારું ને સાચું ડિસિઝન છે, કારણ કે આ એક બહુ પ્રિવેન્ટેબલ અને ક્યોરેબલ ડિસઓર્ડર છે. સમયસર જો સારવાર એની લેવામાં આવે તો સૌથી પહેલા અમે લોકો યુઝ્યુઅલી અમારા સેટઅપમાં સાયકોથેરાપી એટલે કે વાતોચીતો કરીને, જે આપણે કાઉન્સિલિંગ અને સાયકોથેરાપી જે કહીએ, એ મેથડથી અમે પેશન્ટની અંદર સૌથી વધારે તો ચેન્જ એ મેથડથી લઈ આવવાની કોશિશ કરતા હોઈએ છીએ. પછી જો એનાથી જો ધાર્યા રિઝલ્ટ કે ધાર્યું પરિણામ ના મળે તો સાથે સાથે થોડી દવાઓ કે જેનાથી શરીરમાં જે આપણા ઘણા રસાયણો જે છે, જેમ કે સિરોટોનિન છે, ડોપામિન છે, જેનું પ્રમાણ આવા ડિસઓર્ડર્સમાં આપણા બ્રેઇનમાં સાયનેપ્ટિક લેવલે થોડું ઓછું જોવા મળ્યું છે, તો એવી દવાઓ આપવી કે જેથી કરીને આ જે એક આભાસ થાય છે કે હું ખૂબ જ પતલી છું કે ખૂબ જ પતલો છું, એમાં થોડી હેલ્પ થઈ શકે. અને સાથે સાથે સાયકોથેરાપી ને કાઉન્સિલિંગ આપણે કરીએ તો ખૂબ જ માર્વેલસ રિઝલ્ટ જોવા મળે છે, અને 100% ઓફ ધ ડેથ્સ વિચ અકર ડ્યુ ટુ એનોરેક્સિયા ઓર બુલિમિયા આર પ્રિવેન્ટેબલ. અને આપણી યુવા પેઢી જાય છે એ ડિસઓર્ડર્સમાં. સમયસર જો સારવાર લેવામાં આવે તો સારવાર પણ એટલી કોમ્પ્લિકેટેડ નથી. સાયકોથેરાપી ને કાઉન્સિલિંગ ખૂબ સિમ્પલ સારવાર છે. જે દવાઓ પણ અમે પ્રિફર કરીએ એ ખૂબ જ બિનાઇન દવાઓ છે કે જેની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ કે મેજર કોઈ તકલીફ નથી, અને સારવાર લેવામાં આવે તો 6-8 મહિનામાં તો બેક ટુ કમ્પ્લીટ ફિઝિકલ હેલ્થ મોટાભાગના કેસીસમાં થઈ શકે.
અને આ તો વાત કરી તબીબી સારવારની, તબીબી મદદની, પરિવારજનો આમાં કેવી રીતે મદદ કરી શકે, એમનો રોલ કે એમની ભૂમિકા શું હશે?
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય હરિતાબેન, કારણ કે મોટાભાગના કેસીસમાં એવું થાય કે સૌથી પહેલા આ વસ્તુનો આભાસ કરાવવા વાળું જ પરિવાર હોય. કારણ કે ઘણી એવી સિચ્યુએશન્સ હોય કે જેના કારણે દર્દીને ના ખ્યાલ હોય કે હું આ વસ્તુથી ઓબ્સેસ્ડ છું કે પતલા થવાથી હું એટલી ઓબ્સેસ્ડ છું કે એટલો ઓબ્સેસ્ડ છું, કારણ કે અત્યારે મારી ફિઝિકલ હેલ્થ ઉપર એ વસ્તુ અસર કરે છે. એટલે પહેલું સ્ટેપ જે છે કે અવેરનેસ, કે એ વસ્તુનું ઇનસાઇટ પેશન્ટની અંદર લઈ આવી કે ભાઈ આ તકલીફ છે તને અને તારે આના માટે હેલ્પ લેવી જોઈએ, એ પહેલા જ પગલે ફેમિલી ખૂબ જ મહત્વનો રોલ રજૂ કરે છે. સાથે સાથે એકવાર એ એસ્ટાબ્લિશ થઈ ગયું અને આપણે સારવાર લેવાની ચાલુ કરી, એ પછી પણ રિલેક્સ ના થાય કે જેથી કરીને સાચી ટ્રેક પર દર્દી રહે અને ક્યાંય પાછું ભટકી ના જાય, એના માટે પણ ફેમિલીનો એટલો અને એના કરતાં વધુ રોલ રહે છે. કારણ કે એ જે સાયકિયાટ્રિસ્ટ છે કે જે સાયકોલોજિસ્ટ છે એને મહિનામાં કદાચ 1 કે 2 વાર મળશે, પણ 24 કલાક આપણું ફેમિલી આપણી સાથે રહેતું હોય, તો એ સમયમાં નાની મોટી જગ્યાએ નાનું મોટું એન્કરેજમેન્ટ, જે અમે ઘણી વાર ફેમિલી થેરેપીમાં શીખવાડતા હોઈએ કે આવી વાત થાય ત્યારે સેજ આવું કહી દેવું, થોડું આવી રીતે એન્કરેજ કરવું, થોડું આ વસ્તુ માટે પોઝિટિવ બોલવું, એ બધા નાના નાના જે વસ્તુઓ છે એના કારણે ખૂબ જ મેજર ઇમ્પેક્ટ કોઈ પણ વ્યક્તિના સાયકોલોજી પર પડતી હોય છે.
તો શ્રોતા મિત્રો, આપે ઈટિંગ ડિસઓર્ડર એટલે કે ખાવાની બીમારી વિશે પૂરી માહિતી જાણી અને જાણ્યું કે પરિવારનો, સગા સંબંધીઓનો, મિત્રોની જે ભૂમિકા છે આમાંથી વ્યક્તિને બહાર કાઢવામાં તે કેટલી જરૂરી છે. ડૉક્ટર મનન, આપે આપનો સમય કાઢ્યો, SBS ગુજરાતી સાથે આ મહત્વના વિષય પર વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ હરિતા ફોર હેવિંગ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Want to hear more stories like this? Subscribe to our regular podcasts on iTunes.